समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 332 थी गाथा 344 सुधी 13 गाथाओ साथे छे। तेनो स्वाध्याय आपने शुरू कर्यो छे। एमा गाथा गाथानो अर्थ અને ટીકા આપણે કર્યા છે। હવે પંડિત જયચંદજી છાવડા રચિત ભાવાર્થ આજે લઈએ। ભાવાર્થમાં બધી વાત આવી જાય છે એટલે આપણે આજે પુનરાવર્તન કરતા નથી। અહીંયા ભાવાર્થમાં કહે છે કે કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદવાદ વાણીને બરાબર નહીં સમજીને કેટલાક જૈન મુનિઓ પણ શ્યાદવાદ વાણીને બરાબર નહીં સમજીને ભગવાનની વાણી તો શ્યાદવાદ રૂપ છે પણ એને જેમ છે તેમ યથાર્થ નથી સમજતા એવા મુનિઓની વાત કરી છે કે જૈન મુનિઓ પણ શ્યાદવાદ વાણીને બરાબર નહીં સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે। વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એવા વસ્તુના અનેકાંત સ્વરૂપને જ્યારે વાણીમાં કહેવામાં આવે તો એને કોઈ અપેક્ષાએ કથન કરી અને કહેવામાં આવે એટલે જ્યારે કોઈ અપેક્ષાથી કહીએ ત્યારે આપણે એને સ્યાત શબ્દ આગળ મૂકી અને કહીએ છીએ કે સ્યાત વસ્તુ આમ પણ છે સ્યાત વસ્તુ આમ પણ છે એટલે સ્યાત શબ્દ મૂકતા એનો અર્થ એ થાય છે કે કોઈ અપેક્ષાએ એટલે જ્યારે કથનમાં કહેવામાં આવે ત્યારે એને આપણે ત્યાગવાદ કહીએ છીએ। અનેકાંત સ્વરૂપ છે એ અનેકાંત સ્વરૂપને કથનમાં જ્યારે કહેવામાં આવે ત્યારે એને કોઈ અપેક્ષાએ આમ છે એમ કહીએ છીએ એટલે કે સ્યાત વસ્તુનું સ્વરૂપ આમ પણ છે એટલે સ્યાતવાદ એટલે ભગવાનની વાણી એ સ્યાદવાદ વાણી છે શ્યાદવાદ સહિત છે પણ એને બરાબર નથી સમજતા અને એકાંતે પોતે અભિપ્રાયમાં રહ્યા છે એકાંતે પોતે એવી ઊંધી શ્રદ્ધામાં રહ્યા છે। વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે બીજી અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ બીજી રીતે પણ છે પણ એમ નહીં પકડતા એકાંતે પોતે અભિપ્રાય બાંધીને બેઠા છે એવા જૈન મુનિની વાત કરી છે। શ્રમણાભાસ ખરેખર તો એ સાચા અર્થમાં જૈન નથી। જો સાચા અર્થમાં જૈન પણ હોય તો વસ્તુના સ્વરૂપને અનેકાંતથી જ સમજે એટલે ભગવાનની વાણીને સ્યાદવાદ વાણીને બરાબર જેમ છે તેમ સમજે અને એમના અભિપ્રાય એકાંતે હોય નહીં પણ છતાં પણ કેટલાકને હજી આમ છે કે વસ્તુનું સ્વરૂપ જુદી જુદી અપેક્ષાએ જુદું જુદું છે એવું અનેકાંતને ગ્રહણ કરવું થયું નથી એટલે ભગવાનની વાણી સ્યાદવાદ હોવા છતાં એમાંથી એક અપેક્ષાને જ સર્વથા માની લે છે એટલે સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે। કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદવાદ વાણીને બરાબર નહીં સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે આત્મા તો ભાવ કર્મનો અકર્તા જ છે કર્મ પ્રકૃતિનો ઉદય જ ભાવ કર્મને કરે છે। અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિમાં ભ્રમણ, એ બધાને કર્મની પ્રકૃતિ કરે છે. કર્મ પ્રકૃતિનો ઉદય છે એ જીવને અજ્ઞાનરૂપ કરે છે કે જ્ઞાનરૂપ કરે છે, એ જ્ઞાનાવરણીયનો ઉદય છે તો જીવ એને કારણે અજ્ઞાનરૂપ થાય છે, અને એ જ જ્ઞાનાવરણીય કર્મનો સ્વરૂપક્ષમ છે તો જીવ જ્ઞાનરૂપ થાય છે. એમ કર્મની બધી પ્રકૃતિઓના ઉદય અને એના સ્વરૂપક્ષમ પ્રમાણે બધું થાય છે. એટલે કે કર્મ પ્રકૃતિનો ઉદય જ ભાવ કર્મને કરે છે. અહીંયા એમની માન્યતા એકાંતે કેવી છે કે આત્મા કાંઈ કરતો નથી, આત્મા ભાવ કર્મનો અકર્તા છે. વાંધો અહીંયા એ છે કે દ્રવ્ય કર્મનો તો આત્મા અકર્તા છે, એ તો વાત બરાબર છે, પણ આ લોકોની માન્યતા એવી છે કે આત્મા તો ભાવ કર્મનો અકર્તા જ છે, અને કર્મની પ્રકૃતિઓ એ જ ભાવ કર્મને કરે છે. એટલે અજ્ઞાન અવસ્થા થવી કે જ્ઞાનરૂપ અવસ્થા થવી, જાગવું કે ઊંઘવું, સુખ કે દુઃખ કે મિથ્યાત્વ કે સંયમ કે ચાર ગતિમાં ભ્રમણ, આ બધું એ કર્મની પ્રકૃતિ કરે છે. એ બધાને તથા જે કાંઈ શુભાશુભ ભાવો છે તે બધાને કર્મ જ કરે છે, જીવ કરતો નથી, જીવ તો અકર્તા છે. આવી માન્યતા કેટલાક જૈનાભાષ ક્રમની છે. એટલા માટે કે એ એકાંતે વસ્તુના સ્વરૂપને સમજે છે, શ્યાદવાદને સમજતા નથી, એટલે એમની માન્યતા એવી છે. એટલું જ નહીં, વળી તે મુનિઓ, તે શ્રમણાભાસ શાસ્ત્રનો પણ એવો જ અર્થ કરે છે કે વેદના ઉદયથી સ્ત્રી પુરુષનો વિકાર થાય છે. સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંકવેદ એવી કર્મની પ્રકૃતિઓ એ સ્ત્રી પુરુષને, નપુસંકને વિકારનું કારણ થાય છે. એટલે વેદના ઉદયથી સ્ત્રી પુરુષનો વિકાર થાય છે, અને જીવનું હણાવવું કે જીવને હણવો એને માટે પણ એમની એવી જ માન્યતા છે. કે છે કે ઉપઘાત તથા પરઘાત કર્મ પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે. જીવના ભાવ કર્મરૂપ જે પરિણામ કે જેમાં એને કોઈને મારવાનો ભાવ આવ્યો એની તો અહીંયા વાત ગણી જ નથી. એટલે જીવને ઘાત છે જ નહીં. આપણે જે કહીએ છીએ કે અજ્ઞાન અવસ્થામાં જીવ એવા વિકારી ભાવનો કરતા થાય છે, અને એને લીધે એને ભાવાશ્રો અને ભાવબંધ પણ થાય છે, આ બધું આપણે જે સમજ્યા છીએ, એટલે એ વાતને તો અહીંયા જાણે કે કાઢી નાખી હોય એમ કે છે કે બધું એ તો કર્મને કારણે જ થાય છે. એ પરઘાત કર્મ પ્રકૃતિ છે, એ કર્મ પ્રકૃતિના ઉદયથી એ ઘાત થાય છે, એટલે એમાં જીવ તો અકર્તા છે. આવી પણ એમની માન્યતા છે, શાસ્ત્રના એવા અર્થ પણ કર્યા છે. આ પ્રમાણે જેમ સાંખ્યવતી બધું એ પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે, તેમ સાંખ્યમતમાં શું છે, સાંખ્યમતમાં પુરુષ અને પ્રકૃતિ, એટલે પુરુષ છે તે અકર્તા છે અને બધું કાર્ય છે તે પ્રકૃતિનું છે, એમ એમની માન્યતા છે. તો અહીંયા પ્રકૃતિ એટલે આપણે કર્મની પ્રકૃતિ એ જ બધું કરે છે એવી માન્યતા કેટલાક શ્રમણાભાસની છે. એટલે આ માન્યતા કંઈ સાચી છે એમ નથી, પણ એવી સાંખ્ય મતમાં જે માન્યતા છે એવી માન્યતા જૈના આભાસીઓને છે, શ્રમણ આભાસીઓને છે. કે છે કે આ પ્રમાણે જેમ સાંખ્યમતી બધું પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે, તેમ પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું. એકાંતે એ એમ માને છે કે જીવ અકર્તા જ છે, માટે જીનવાણી તો શાદવાદ રૂપ હોવાથી સર્વથા એકાંત માનનારા તે મુનિઓ પર જીનવાણીનો કોપ અવશ્ય થાય છે. એમની એકાંતિક માન્યતા છે, જ્યારે જીનવાણી તો શાદવાદ રૂપ છે, તેથી જીનવાણીનો કોપ થાય છે. જીનવાણીનો કોપ થાય છે એટલે કે જીનવાણીની વિરાધના થાય છે. જીનવાણી શાદવાદ રૂપ છે તો એને શાદવાદ રૂપ નહીં માનતા એકાંતે જો માન્યતા કરવામાં આવે તો એમાં જીનવાણીની વિરાધના થાય છે. જીનવાણીની વિરાધના થાય છે એટલે જીનેશ્વર ભગવાનની પણ વિરાધના થાય છે. જીનેશ્વર ભગવાને પ્રકાશેલા પરમ સત્ય નો એમાં તો વિરોધ થઈ ગયો. આમ આપણે એમ કહીએ કે અમે તો જીનેશ્વર ભગવાનની આજ્ઞાની આમન્યામાં છીએ એટલે અમે જૈન છીએ, અને જીનેશ્વર ભગવાનની વાણી જે શાદવાદ રૂપ છે એને જેમ છે તેમ નહીં માનતા પોતાની મતિ કલ્પના એ ગમે તેમ માનવામાં આવે, એકાંતે અભિપ્રાય બાંધી લેવામાં આવે તો એમાં જૈનપણું ક્યાં છે? એમાં તો જીનવાણીની વિરાધના થાય છે. જીનેશ્વર ભગવાનની વાણીની વિરુદ્ધનો અભિપ્રાય એમાં તો બંધાઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે એ એકાંતે માન્યતા કરવાને કારણે જીનવાણી જે શાદવાદ રૂપ છે એની તો એમાં વિરાધના થાય છે. જીનવાણીના કોપના ભયથી જો તેઓ એટલે કે પેલા મુનિઓ શ્રમણ આભાસો અથવા તો જૈન આભાસ એ વિવક્ષા પલટી અને એમ કહે કે ભાવ કર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો અર્થાંત પોતાનો કર્તા આત્મા છે, જીનવાણીની વિરાધના થાય છે એમ કહ્યું એટલે પછી હવે એ લોકો વિવક્ષા પલટીને એટલે કે જ્યારે આપણે એમ કહ્યું, આચાર્ય ભગવાને જ્ઞાની મહાપુરુષોએ એમ કહ્યું કે ભાઈ જીનવાણી તો શાદવાદ રૂપ છે અને એકાંતે જીવ છે તે અકર્તા જ છે એમ ન કહેવાય, જીવ કોઈ અપેક્ષાએ કરતા પણ છે, આ બધી વાત જ્યારે લીધી છે ત્યારે પેલાએ હવે પલટી ખાધી. એટલે કહે છે કે વિવક્ષા પલટીને એ પછી એમ કહે છે કે જીવને કરતાપણું છે, અને જીવને કરતાપણું એ લોકો એ રીતે બતાવવા માંડ્યા કે આત્મા આત્માનો કરતા છે એટલે આવું જીવને કરતાપણું છે, અને ભાવ કર્મનો કરતા કર્મ છે એટલે એ બધું જે થયું છે એ તો બધું પર્યાયમાં થઈ રહ્યું છે, એવા ભાવ કર્મનો કરતા કર્મ છે અને પોતાના આત્માનો કરતા આત્મા છે, આવો આ બચાવ કર્યો એ લોકોએ, હવે આ બચાવ કર્યો. જ્યારે એમ કહ્યું કે ભાઈ જીનવાણી શાદવાદ રૂપ છે અને એકાંતે જીવને અકર્તા માની શકાય નહીં, જીવ કોઈ અપેક્ષાએ કરતા પણ છે એવી વાત આવી એટલે આ લોકોએ પલટી કરી. પોતે વિવક્ષા ભેદથી પછી એમ કહે છે કે ભાવ કર્મનો કરતા કર્મ છે અને પોતાના એટલે અર્થાંત આત્માનો કરતા આત્મા છે, આત્માનો કરતા એટલે પોતાના આત્માનો કરતા આત્મા છે, એ રીતે અમે પણ કરતા પણ માનીએ છીએ, એ રીતે અમે આત્માને કથિત કરતા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી એટલે જીનવાણીનો કોપ થતો નથી. આવી વાત કરી. કોણે કરી? મુનિઓએ. શા માટે કરી? બચાવમાં કરી. પોતાની એકાંત માન્યતા છે તો એ એકાંત માન્યતા છે એ દ્વારા જીનવાણીની વિરાધના થાય છે એટલે હવે એમને આ રીતે પોતે બચાવ કર્યો. આ રીતે બચાવ કર્યો. શું બચાવ કર્યો છે કે કરતાપણું છે અને અમે પણ એવું કરતાપણું માનીએ છીએ. જીવનું કરતાપણું એ રીતે છે કે જીવ પોતે પોતાના આત્માનો કરતા છે, એ રીતે અમે આત્માને કથનચિત કરતા કહીએ છીએ. તેથી હવે જીનવાણીનો કોપ થશે નહીં, હવે જીનવાણીની વિરાધના થશે નહીં. તો હવે આ વાત ઉપર આચાર્ય ભગવાન સમજ આપે છે, કે છે કે ભાઈ એ માન્યતા પણ મિથ્યા જ છે, તેમનું એવું કહેવું પણ મિથ્યા જ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, અસંખ્યાત પ્રદેશવાળો છે, લોક પરિમાણ છે, તેથી આત્મામાં કાંઈ નવીન કરવાનું છે નહીં. એટલે આત્મા પોતે પોતાનો કરતા થાય તો એમાં એને કાંઈ કરવા પણ છે જ નહીં, એટલે એમ આત્માનું કરતા પણ નથી. એટલે તારી એ માન્યતા એ મિથ્યા છે. આ મુનિઓની જે માન્યતા છે તે મિથ્યા છે. કયા મુનિઓ? આ શ્રમણ આભાસ સાચા મુનિ નથી. એટલે એમની જે માન્યતા, એકાંતે જે માન્યતા છે એ આ રીતે મિથ્યા છે. અને જે ભાવ કર્મરૂપ પર્યાયો છે તેમનો કરતા તો તે મુનિઓ કર્મને જ કહે છે. માટે આત્મા તો અકર્તા જ રહ્યો, આત્માને કોઈ રીતે એમણે કરતા કહ્યો જ નથી. તો પછી એમાં જીનવાણીનો કોપ કઈ રીતે મટ્યો? એટલે જીનવાણીની વિરાધના થતી અટકતી નથી. માટે આત્માના કરતાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી, યથાર્થ સમજવી, તે જ સ્યાદવાદનું સાચું માનવું છે. અનેકાંત સ્વરૂપનું સાચું સદ્ધાન એ રીતે જ છે. આત્માના કરતાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી, તે જ સ્યાદવાદનું સાચું માનવું છે. આત્માના કરતાપણા અકર્તાપણા વિશે સત્યાર્થ સ્યાદવાદ પ્રરૂપણ આ પ્રમાણે છે. કઈ રીતે છે એવું અનેકાંત સ્વરૂપ એ હવે આચાર્ય ભગવાન સમજાવે છે કે આત્મા ખરેખર કઈ અપેક્ષાએ કરતા છે અને કઈ અપેક્ષાએ અકર્તા છે તે હવે સમજાવીએ છીએ. જે શ્રમણ આભાસની માન્યતા હતી કે આત્મા આત્માનો કરતા છે, એમ આત્માનું કરતા પણ તો છે નહીં, એ તો વાત મિથ્યા છે. તો હવે આત્માનું કરતા પણ કઈ રીતે છે? આત્મા સર્વથા અકર્તા નથી. આત્મા અકર્તા છે, પણ કોઈ અપેક્ષાએ આત્મા કરતા પણ છે. અને આત્માનું કરતા પણ કઈ રીતે છે એ વાત હવે સમજાવે છે. આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે. ભગવાન આત્મા જ્ઞાન સિવાય બીજું શું કરે છે? શાંતિથી આપણે વિચાર કરીએ તો અનંત ગુણનો આ સમૂહ છે, અનંત ગુણનો પિંડ. ગુરુદેવ એને અનંત ગુણનો પિંડ કહે છે. એવો આ આત્મા જ્ઞાન કરે છે, બીજું તો કાંઈ કરતો નથી. એટલે એ જ્ઞાન સ્વભાવે જ રહે છે. એટલે અહીંયા કહે છે કે આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, પરંતુ મિથ્યાત્વ આદિ ભાવોને જાણતી વખતે, જો જ્ઞાન સ્વભાવે સ્થિત છે તો જ્ઞાન તો સતત કર્યા જ કરે છે ને. આત્મા જ્ઞાન કરે છે ને, સતત જ્ઞાન કરે છે. કોઈ એવો સમય નથી કે જ્યારે આત્મા જ્ઞાન ન કરતો હોય. આત્મા જ્ઞાન સ્વભાવે સ્થિત છે એનો અર્થ જ એ થયો કે આત્મા દરેક સમયે જ્ઞાન કરે છે. એટલે જ્યારે એવા મિથ્યાત્વના પરિણામ થાય છે, એવા ભાવ થયા છે, શુભાશુભ ભાવ થયા છે, એ વખતે પણ આત્મા એનું પણ જ્ઞાન તો કરે છે. એટલે મિથ્યાત્વ આદિ ભાવોને એ જાણે છે, એનું જ્ઞાન કરે છે. પણ એ જ્ઞાન કરે છે એમાં ફેર પડે છે. શું ફેર પડે છે એ હવે બતાવે છે કે મિથ્યાત્વ આદિ ભાવો થયા છે અને એને જાણતી વખતે એને પોતારૂપ જાણે છે. એને જાણતી વખતે એ પોતારૂપે જાણે છે. કેમ પોતારૂપે જાણે છે? એટલે કે એ આત્મારૂપે જાણે છે. એમ આત્મારૂપે શા માટે જાણે છે? કેમ કે એને ભેદ જ્ઞાન નથી. એને જ્ઞેયથી આ જ્ઞાન જુદું, આ જ્ઞેય અને એને જાણવા વાળું આ જ્ઞાન એટલે પોતે ભગવાન આત્મા, એ જ્ઞેયથી જુદો એમ ભેદ જ્ઞાન અનાદિથી નથી. એટલે એ જ્ઞેયને પોતા રૂપે એટલે આત્મા રૂપે જાણે છે. આ ભૂલ થાય છે, આ એની ભૂલ થાય છે. અને એ ભૂલ થાય છે ત્યારે જે ખોટું જાણે છે એ અજ્ઞાન ભાવને એ જ્ઞાન ભાવે પરિણમાવે છે, એમ ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે. અહીંયા ટૂંકમાં જયચંદજી છાબડા એને આ રીતે સમજાવે છે કે મિથ્યાત્વ આદિ ભાવોને જાણતી વખતે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનના અભાવને લીધે જ્ઞેયરૂપ મિથ્યાત્વ આદિ ભાવોને આત્મા તરીકે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી કરતા છે. મિથ્યાત્વ આદિ ભાવોને આત્મા તરીકે જાણે છે તેથી તે રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી કરતા છે. એ મિથ્યાત્વ આદિ ભાવોને જે જ્ઞેય છે એને જ્ઞેય તરીકે નહીં જાણતા આત્મા રૂપે જાણે છે. એ આત્મા છે એમ એ જાણે છે, એ પોતે છે એમ એ જાણે છે. જ્યારે મિથ્યાત્વ આદિ ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, તો એને જ્ઞેય તરીકે જાણવા જોઈતા હતા. એ જ્ઞેય છે અને પોતે જાણવા વાળો જ્ઞાયક છે અને એને જાણે છે. એ જ્ઞાન એ જ્ઞેયથી જુદું છે એવું એને ભેદ જ્ઞાન નથી, એટલે એ મિથ્યાત્વ આદિ ભાવને જ્ઞેય રૂપે જાણવાના સ્થાને એ આત્મા રૂપે જાણે છે. એને એ પોતા રૂપે જાણે છે કે જાણે કે એ પોતે છે એમ એને જાણે છે. શુભાશુભ ભાવમાં એ પોતાપણું કરે છે, એ રીતે પણ આપણે એમ સમજી શકીએ કે એ કરતાપણું થયું. અહીંયા જ્ઞાનને લઈને સમજાવવું થયું છે, એટલે એમ કહ્યું કે એને એ જાણે છે, પણ જાણે છે તો એ પોતાથી જુદા જાણવા જોઈતા હતા, એના સ્થાને એ પોતારૂપ જાણે છે. એટલે કે એ જ્ઞેયને મિથ્યાત્વાદી ભાવોને આત્મા તરીકે જાણે છે. હવે આત્મા તરીકે જાણે છે એટલે આપણે જ્ઞાન અપેક્ષાએ વિચાર કરીએ છીએ તો અહીંયા જાણે છે તો એ જાણવાપણું થયું, એ જાણવાની ક્રિયા થઈ ને એમ એ જ્ઞાન કરે છે ને, તો એમાં શું થાય છે? તો કે છે કે એ અપેક્ષાએ તો અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરે છે. આ અજ્ઞાનરૂપ શું છે? તો કે મિથ્યાત્વ આદિ ભાવો છે, જે જ્ઞેય છે એ આત્મા નથી, એને આત્મા તરીકે જાણવું એ અજ્ઞાનરૂપ થયું. મિથ્યાત્વ આદિ ભાવો છે એ જ્ઞેય છે, એ આત્માનું સ્વરૂપ નથી, એ આત્મા નથી, તો એને આત્મા તરીકે જાણે તો એ અજ્ઞાનરૂપ થયું. અને એમ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, એટલે એ પોતે જ્ઞાન જ કરે તો છે, પણ જ્ઞાનમાં એ આવું અજ્ઞાન કરી રહ્યો છે. સાદા શબ્દોમાં કેવું હોય તો એમ કહેવાય, આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, એટલે દરેક સમયે એ જ્ઞાન તો કરે જ છે. એટલે શરૂઆતમાં પહેલી જ વાત એ કરી દીધી કે આત્મા જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે, પણ એ જ્ઞાન કરે છે તો તેમાં એ મિથ્યાત્વ આદિ ભાવોને જેમ છે તેમ જ્ઞેય તરીકે જાણતો હોત તો એ બરાબર જ્ઞાન સ્વભાવે પરિણમે છે એમ કહેવાય. પણ અહીંયા એ જ્ઞાન કરે છે છતાંય એમાં ભૂલ કરે છે. કેવી ભૂલ કરે છે? તો કે જે જ્ઞેય છે મિથ્યાત્વ આદિ ભાવો, શુભાશુભ ભાવો, જે જ્ઞેય છે એને એ આત્મા તરીકે જાણે છે એમ એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો. જ્ઞાન પરિણામ તો થયા જ, એ જ્ઞાન કરે છે, જ્ઞાન કરે છે, જ્ઞાન કરે છે, એટલે દરેક સમયે એ જ્ઞાન જ થઈ રહ્યું છે, એટલે જ્ઞાન પરિણામ થયા. પણ એ જ્ઞાન પરિણામમાં શું કરે છે? મિથ્યાત્વ આદિ ભાવોને જ્ઞેય તરીકે જાણવા જોઈતા હતા એને બદલે એને આત્મા તરીકે જાણે છે, એટલે કે એને અજ્ઞાન રૂપે જાણે છે એમ એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરે છે. જ્ઞાન પરિણામ તો થવાના જ છે, દરેક સમયે જ્ઞાન થાય છે એટલે જ્ઞાનના જ પરિણામ તો થઈ રહ્યા છે. પણ એ જ્ઞાનના પરિણામ કેવા છે? તો કે અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામ છે. એટલે કહે છે કે તેથી અપેક્ષાએ કે અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી એનો એ કરતા થાય છે. અને એ ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી એ જ્ઞેયને જ્ઞેય તરીકે જાણે અને જ્ઞાનને જ્ઞાન તરીકે જાણે એવું ભેદ જ્ઞાન થાય ત્યાં સુધી એમ બનશે. જ્યારે એને ભેદ જ્ઞાન થઈ જાય બરાબર યથાર્થ એને જાણપણું થાય ત્યારે પછી એ જ્ઞેય છે કે શુભાશુભ ભાવ છે મિથ્યાત્વાદી ભાવ છે એને એ આત્મા તરીકે નહીં જાણે, પછી એ અજ્ઞાન રૂપે નહીં જાણે. જ્ઞાન પરિણામ તો ત્યારે પણ થશે, પણ એ વખતે એ મિથ્યાત્વ આદિ ભાવને એ જ્ઞેય તરીકે જાણશે અને આત્માને આત્મા તરીકે જાણશે, એમ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણમન કરશે. જ્યારે મિથ્યાત્વ આદિ ભાવોને એ આત્મા તરીકે જાણે છે તો એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણમન છે, પણ જ્યારે એને ભેદ જ્ઞાન થશે ત્યાર પછીથી એ બરાબર યથાર્થ જાણશે. એટલે યથાર્થ શું જાણશે? તો કે આ મિથ્યાત્વ આદિ ભાવ શુભાશુભ ભાવ છે એ જ્ઞેય છે અને એ પોતાથી જુદું છે અને પોતે આત્મા આત્મા છે, એ આત્માને જ આત્મા રૂપે જાણશે, એમ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામ થશે. એટલે કહે છે કે અને જ્યારે ભેદ વિજ્ઞાન થવાથી એને ભેદ જ્ઞાન થશે ત્યારે આત્માને જ આત્મા તરીકે જાણે છે અને એ પરિણામ કેવા થયા? એ જ્ઞાનરૂપ પરિણામ થયા. જ્ઞાનના પરિણામ છે. અત્યારે વાત આપણે જ્ઞાનના પરિણામની કરીએ છીએ કે જ્ઞાનના પરિણામ તો એને સતત થાય જ છે. એ જ્ઞાન કરે છે એટલે એક પછી એક જ્ઞાનની પર્યાય થાય છે, તો એ જ્ઞાનના પરિણામ થઈ રહ્યા છે. એ જેને પણ જાણે છે ત્યારે એ તો જ્ઞાન જ કરે છે, એટલે કે એ જ્ઞાન સ્વભાવે સ્થિત છે. અને જ્ઞાન પરિણામ છે એની અંદર જ્યારે એને ભેદ જ્ઞાન થાય ત્યારે પછી એ પરિણામમાં એક જીવ છે તે જીવને જ જીવ જાણે છે, જ્ઞેયને જ્ઞેય જાણે છે, આત્માને આત્મા જાણે છે. એટલે એમ એના પરિણામ એ જ્ઞાનરૂપ પરિણામ થાય છે. પહેલા સમ્યક દર્શન નહોતું થયું, મિથ્યાત્વ હતું, અજ્ઞાની હતો. ત્યારે એ ભેદ જ્ઞાન વિના, કોના ભેદ જ્ઞાન વિના? જ્ઞેય અને જ્ઞાન એના ભેદ જ્ઞાન વિના, કે આ જ્ઞેય છે અને આ હું, જ્ઞાન એટલે હું, જ્ઞાન એટલે આત્મા, એમ એ જાણતો ન હતો ત્યારે એના પરિણામ જે હતા એ પરિણામ અજ્ઞાનરૂપ હતા. પરિણામ તો જ્ઞાનના, એટલે અજ્ઞાનરૂપે એ જ્ઞાનને પરિણમન કરાવતો હતો, એટલે અજ્ઞાનરૂપે એ જ્ઞાન પરિણામ થતા હતા. પણ જ્યારે હવે એને ભેદ જ્ઞાન થયું, વસ્તુના સ્વરૂપને સમજ્યો, શું જ્ઞેય છે અને શું જ્ઞાન છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ જ્ઞાન છે અને પેલું બધું જ્ઞેય છે એ એનાથી જુદું છે, ત્યારે પછી એ શુભાશુભ ભાવ છે એ આત્મા નથી, આત્માને જ પછી એ આત્મા તરીકે જાણે છે. પેલા શુભાશુભ ભાવને, મિથ્યાત્વના ભાવને એ આત્મા તરીકે જાણતો નથી, એટલે આત્માને જ આત્મા તરીકે જાણે છે. ત્યારે જે જ્ઞાનના પરિણામ છે એ જ્ઞાનરૂપ જ્ઞાનના પરિણામ થયા. આ રીતે આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત અકર્તા છે, પછી કરતા પણ નથી, પોતે જ્ઞાન સ્વભાવી છે. અને એ જ્ઞાન પરિણામ જે થાય છે એમાં જ્ઞાનરૂપે જ્યારે જ્ઞાન પરિણામ થાય છે તો કહે છે કે જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ એ પરિણમે છે, તો પછી એ જ્ઞાતા જ રહ્યો, પછી એને કાંઈ કરવા પણ રહેતું જ નથી, એટલે એ અકર્તા છે. એટલે એ ખરેખર અકર્તા છે, સાક્ષાત અકર્તા છે. જ્યારે મિથ્યાત્વ ભાવોને જે જ્ઞેય હતા એને જ્યારે એ આત્મા તરીકે જાણતો હતો ત્યારે અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હતો એટલે એ કરતા હતો. અજ્ઞાન અવસ્થામાં જ્યારે શુભાશુભ ભાવ મિથ્યાત્વ આદિ ભાવોને એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હતો, એ મિથ્યાત્વ આદિ ભાવોને એ આત્મા તરીકે જાણતો હતો એટલે એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હતો એટલે એ કરતા, એ અપેક્ષાએ અજ્ઞાન અવસ્થામાં એ કરતા. શેનો કરતા? પોતાના એ જે ભાવ કર્યા એનો એ કરતા થાય છે. આ વાત આપણને સમજાવી હતી ને, એ આ રીતે સમજાવી. અને એ પછી સાચું અકર્તા પણ ક્યારે આવે એ પણ સાથે સમજાવ્યું કે જ્યારે એને ભેદ જ્ઞાન થાય અને પછી એ મિથ્યાત્વ આદિ પરિણામ જે છે, જે શુભાશુભ ભાવ છે, એ બધું જ્ઞેય છે, એ આત્મા નથી, અને જે આત્મા છે એને જે આત્મા તરીકે જાણે છે એટલે પછી એ આત્માને આત્મા તરીકે જાણે ત્યારે પછી પર તરફ એની દ્રષ્ટિ પણ રહેતી નથી એટલે ત્યારે તે વખતે એ જ્ઞાન રૂપ જ્ઞાન પરિણામે જ પરિણમે છે એટલે માત્ર એ જ્ઞાતા જ રહે છે તો પછી એને કાંઈ કરવાનું રહેતું નથી એટલે એમ એ ખરેખર સાક્ષાત અકર્તા છે. તો આ રીતે કર્તાપણું અને અકર્તાપણું બંને સમજાવવામાં આવ્યા છે. ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને વધારે સારી રીતે સમજાવ્યું છે અને એનો વિસ્તાર જે ગુરુદેવ કરશે એમાં તો બધાને બહુ જ સ્પષ્ટતા થઈ જશે. તો આ રીતે આપણે અહીંયા ભાવાર્થ પૂરો કરીએ છીએ. હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા છે એના મહદ અંશો આપણે લઈશું, લગભગ બધા જ અંશો લઈશું જેથી બધી જ વસ્તુની ખૂબ સ્પષ્ટતા થાય. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 242, ગાથા 232-344 ટીકા ઉપરનું પ્રવચન. હવે શરૂઆતથી આખી વાત આવે છે. પહેલા જે 9 ગાથાની અંદર જે વાત આવી છે એ બધી અને ખૂબ સ્પષ્ટતા કરી અને ગુરુદેવ સમજાવે છે. અહીંયા પૂર્વપક્ષ આ પ્રમાણે છે. પૂર્વપક્ષ શું છે? પૂર્વપક્ષ તો જે અજ્ઞાનીની વાત છે એ પૂર્વપક્ષ છે. શું છે? તો કહે છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના અજ્ઞાનની અનઉપપત્તિ છે. કર્મ જ આત્માને જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોક્ષમ વિના તેની અનઉપપત્તિ છે. આ પહેલી વાત ગુરુદેવ કહે છે કે જુઓ, આ અજ્ઞાની પક્ષ કરે છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, અજ્ઞાનીની આ માન્યતા છે. આત્મા તો પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી વસ્તુ છે, પણ પર્યાયમાં એને જે ઓછું જ્ઞાન દેખાય છે, જ્ઞાન સ્વભાવી વસ્તુ છે એટલે ત્રિકાળ દ્રવ્ય તો જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન ગુણ એવો ને એવો જ છે, એ બધું છે, છતાં પણ પર્યાયમાં એને ઓછું જ્ઞાન દેખાય છે. એટલે બીજી રીતે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનનો ઉઘાડ ઓછો છે કે વધારે છે જે કહીએ છીએ તે એ પર્યાયમાં છે. એટલે પર્યાયમાં એને જે ઓછું જ્ઞાન દેખાય છે તે કર્મના ઉદયને લઈને ઓછું છે એમ અજ્ઞાનીનો પક્ષ છે, એમ અજ્ઞાની માને છે. વસ્તુનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન ગુણ છે એવો ને એવો જ છે, એમાં કાંઈ વધઘટ થતી જ નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે. કે એવું ન હોય તો પછી સિદ્ધ દશા પ્રગટ થાય જ નહીં, કોઈ અરિયન થાય જ નહીં, કોઈને સમ્યક દર્શન પણ થાય જ નહીં. એટલે જ્ઞાન તો જ્ઞાન જ છે, એમાં કાંઈ ઉણપ આવતી નથી. પણ પર્યાયમાં જે ઓછું દેખાય, જ્ઞાન ઓછું દેખાય, તો એ પર્યાયની અંદર જ્ઞાનનો વિકાસ ઓછો દેખાય, અથવા તો પર્યાયમાં એ અજ્ઞાન દેખાય, ઓછું જ્ઞાન દેખાય. અજ્ઞાન એટલે અહીંયા જ્ઞાનના ઉઘાડ ઓછા, એટલે પર્યાયની અંદર જે જ્ઞાન ઓછું દેખાય છે તો એનું કારણ શું? તો એનું કારણ અજ્ઞાની એમ માને છે કે એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, એટલે એ પર્યાયમાં જ્ઞાન ઓછું દેખાય છે. એવો અજ્ઞાનીનો પક્ષ છે, એટલે અજ્ઞાનીની એ માન્યતા છે. કારણ કે જ્ઞાનાવરણ કર્મના ઉદય વિના અજ્ઞાનની અનુપસ્થિતિ છે. આ એની દલીલ છે. કોની દલીલ છે? અજ્ઞાનીની દલીલ છે. વળી એને જ્ઞાનનો જે વિકાસ થાય છે, એટલે કે જ્ઞાનનો જે ઉઘાડ પર્યાયમાં દેખાય છે એ વિકાસ. બાકી જ્ઞાન તો પૂર્ણ અંદર તો પડ્યું જ છે, પણ અહીંયા પર્યાયમાં જે ઉઘાડ વધારે દેખાય છે તો એ જ્ઞાનનો જે વિકાસ થાય છે તે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી થાય છે. એટલે કે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમ વિના જ્ઞાનનો ઉઘાડ નથી, એમ અજ્ઞાની પોતાની દલીલ રજૂ કરે છે કે કર્મ જે છે એ ખસી જાય છે એટલે પેલો જ્ઞાનનો ઉઘાડ થાય છે. લગભગ આ માન્યતા મોટાભાગના જૈનોને છે, અને એવું જ સમજાવવામાં આવે છે. નાનપણથી એવું આપણને સમજાવવામાં આવ્યું હતું. વર્તમાનમાં એવો જ ઉપદેશ હજી ચાલી રહ્યો છે. મોટાભાગના લોકો આમ જ સમજે છે કે જ્ઞાનાવરણીય કર્મ છે અને એ જ્ઞાનને ઢાંકે છે, એટલે જેટલું કર્મ જાય એનો ક્ષય થાય, ક્ષય ન થાય તો ક્ષયોક્ષમ થાય કે ઉપશમ થાય, એટલો જ્ઞાનનો ઉઘાડ થાય. અને આ વાત બધાને બેસી જાય છે, બહુ સહેલાઈથી બેસી જાય છે. બધાને લાગે છે કે વાત તો બરાબર છે. એટલે જે કરે એ કોણ કરે? તો કે જ્ઞાનાવરણીય કર્મ છે એ કરે. જો જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ, ક્ષયોક્ષમ, ક્ષય નથી થતો તો પછી ભલે વસ્તુ જ્ઞાન સ્વભાવી હોય પણ એનો ઉઘાડ થાય નહીં. આવી દલીલ કરે છે. કોણ કરે છે આવી દલીલ? અજ્ઞાનીઓ કરે છે. વર્તમાનમાં આ દલીલ ને માનનારા ઘણા લોકો છે, ઘણા 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 લોકો છે. લગભગ હું એમ કહું કે 99% માણસોની આવી જ માન્યતા છે. જે વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે એ વાતને તો એ લોકો સમજતા જ નથી. ક્યાંથી સમજે પણ? શાસ્ત્રના અભ્યાસ વિના એ વાત સમજાય એવી છે જ નહીં. શાસ્ત્રના અભ્યાસ વિના બધા પોતાની જાતને જૈન કેવડાવે છે. જૈનના 5 શાસ્ત્રો પણ પૂરા વાંચ્યા નથી, સરખી રીતે એનો અભ્યાસ કર્યો નથી. જીનેશ્વર ભગવાનની વાણીમાં શું આવ્યું છે એને સમજ્યા વિના જે પોતાની જાતને જૈન કેવડાવે છે એની આવી જ માન્યતા હોય. અને પાઠશાળાઓમાં બધે જ આમ જ ભણાવવામાં આવે છે. પાઠશાળાઓમાં આવું જ ભણાવવામાં આવે છે. આવી જ ઊંધી ઊંધી માન્યતાઓ અત્યારે શીખવાડવામાં આવે છે. હવે તો ઇંગ્લિશમાં પણ શીખવાડવામાં આવે છે. જૈનાએ પણ બધા ક્યુરિક્યુલમ નક્કી કર્યા છે ને, કેટલી બધી ટીચરની મીટિંગ કરે છે ને બધું કરે છે, પણ કોઈ કોઈ સાચા જ્ઞાનીને એમાં રાખતા નથી, પૂછતા નથી, બોલાવતા નથી. આમ સ્કોલર સ્કોલર કરે પણ એમાં એમ નથી રાખતા કે ભાઈ ચાલો બધા સ્કોલરને બોલાવીને પૂછીએ તો ખરા કે શાસ્ત્રોમાં શું વાત છે, પછી ક્યુરિક્યુલમ નક્કી કરીએ. ના, એમ તો કરવું નથી. વહીવટકર્તાઓ ડાયા છે, હોશિયાર છે, એટલે એ લોકો ટીચરની મીટિંગ કરે છે. દર વર્ષે થાય છે, ખૂબ મીટિંગો થાય છે, બધી ઈમેલ આવે છે, એટલે હું તો આ કહું છું. અને છેવટે જે નિરૂપણ કરે છે અને જે ક્યુરિક્યુલમ બનાવે છે એ તો જીનવાણીની વિરાધના કરવા વાળું હોય છે. આ તો હું ઉઘાડું કહું છું, બધાને કહું છું, એમાં કઈ સવાલ નથી. તમે વાંચો અને પછી આ શાસ્ત્ર સાથે મેળવો તો તમને ખબર પડે કે સિદ્ધાંતથી વિરુદ્ધ વાત છોકરાઓને ભણાવવામાં આવી રહી છે. જ્ઞાનાવરણીય કર્મ, દરેક કર્મ છે એ જ બધું કરે છે એવું જ ભણાવવામાં આવી રહ્યું છે. અત્યારે વર્તમાનમાં એમ જ છે. પરંતુ જે સાચા જ્ઞાની છે, જે સાચું જ્ઞાન જ્યાંથી આવે છે એવા શાસ્ત્રમાં પારંગત છે અને પોતે જીવન આખું એની પાછળ મૂકી દીધું છે, એવાઓનો અભિપ્રાય એમને માન્ય નથી અથવા તો એમને બોલાવવા નથી, ગમે તે કારણ હોય, પણ એ આમ જ ચાલી રહ્યું છે. આ બહુ મોટી ભૂલ થઈ રહી છે. પણ પંચમ કાળ છે એટલે ભૂલો વધારે જ હોય, ક્યાંક ક્યાંક જ ધર્મ જોવા મળે. બાકી તો ધર્મના નામે ભૂલો વધારે જોવા મળશે. પંચમ કાળમાં આવું જ હોય. સાચું જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત થાય એમ નથી, કેમ કે ભગવાનના વિરહ પડ્યા અને ભગવાનની વાણીને સમજાવનારાના પણ વિરહ પડ્યા. આવા કૃપાળુ દેવ જેવા અને ગુરુદેવ જેવા આત્માઓ અત્યારે છે નહીં, એટલે સાચી વાત કોણ કહે? અહીંયા તો જે રહી ગયું છે એ આપણને પ્રાપ્ત થયું છે. આ અમૂલ્ય ખજાનો આપણને મળ્યો છે એ આપણું સદભાગ્ય છે, અને આપણી રૂચિ થઈ છે એ મોટી વાત છે, અને એ પુણ્યોદયના નિમિત્તે રૂચિ થઈ છે. એવા પુણ્ય છે આપણા કે જેને કારણે આપણને આ રૂચિ થાય છે અને આપણે આ સાચું સમજીએ છીએ, નહીતર તો આપણે પણ એવી જ ઊંધી માન્યતામાં ક્યાંય ફેંકાઈ જઈએ. બહુ સરસ વાત કરી છે ગુરુદેવે અહીંયા, આપણે સારી રીતે સમજીએ. કહે છે કે જુઓ શું કહે છે, આ વાતને અજ્ઞાનીની વાતને અજ્ઞાનીની દલીલને રજૂ કરી અને કહે છે હવે કે લ્યો આ કર્મ જ બધું કરે છે, કર્મ હેરાન કરે છે, કર્મ રખડાવે છે. એમ જ્યાં હોય ત્યાંથી જૈનમાં, એટલે જૈન તો નહીં પણ જૈન આભાસોમાં, પોતાની જાતને જૈન કેવડાવે છે એવા જૈન આભાસોમાં કર્મનું લાકડું બહુ ગળી ગયું છે. ગુરુદેવના શબ્દો જુઓ શું કહે છે કે કર્મ જ બધું કરે છે, કર્મ હેરાન કરે છે, કર્મ રખડાવે છે. એમ જ્યાં હોય ત્યાં એ જૈના આભાસમાં કર્મનું લાકડું બહુ ગળી ગયું છે. પણ ભાઈ એ જીનમત નથી, એ જીનેશ્વર ભગવાનનો મત નથી, ભગવાનની વાણીમાં આવેલી આ વાત નથી, ભગવાનની વાણીમાં આમ વાત નથી આવી. ભાઈ અડધું સાંભળીને બહાર નીકળી ગયા અને પછી આવી વાત પકડી લીધી છે. ગુરુદેવ કહે છે કે આ મેઘ ગર્જના કરે છે ને, આકાશમાં વાદળો છાયા હોય ને જે મેઘની ગર્જનાઓ સંભળાતી હોય ને, તેમ સમોસરણમાં ભગવાનની વાણીની ગર્જના થાય છે. હોઠ અને મોં બંધ છે, આખા શરીરમાંથી, શરીરના સર્વ અંગેથી એ ગર્જના ઓમ ધ્વનિની ઉઠે છે. ભગવાનની એ ઓમકાર ધ્વનિ, એ ભગવાનની વાણી, ભગવાનની વાણી અને શાસ્ત્રમાં મેઘ ગર્જનાની ઉપમા આપી છે. એ વાણી સાંભળીને ભગવાન ગણધર દેવ એનો અર્થ વિચારે છે. તે અનુસાર જે ભગવાનની વાણી છે તે અનુસાર ગણધર એનો અર્થ વિચારે છે અને એ 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે અને એમાંથી સંતો મુનિવરો આગમની રચના કરે છે, આ શાસ્ત્રોની રચના કરે છે. આમાંનું આ એક પરમ આગમ શાસ્ત્ર છે, આ સમય સાર છે તે એવું એક પરમ આગમ શાસ્ત્ર છે. અને એમાં કહે છે કે કર્મ જીવને અજ્ઞાની કરે છે એવી માન્યતા જીનમત નથી, પણ એ અજ્ઞાનીનો મત છે, એ અજ્ઞાનીનો પક્ષ છે. એ અજ્ઞાનીનો મત છે, અજ્ઞાનીનો પક્ષ છે. આગળ કહે છે જો ગુરુદેવને કોઈના પ્રત્યે પક્ષપાત નથી, ગુરુદેવને તો જે સત્ય છે એનો જ પક્ષ છે. પરમ સત્ય શું છે, બસ એ જ વાત ગુરુદેવને તો હતી. એટલે જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમણે એ પરમ સત્યને પામવા માટે હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. ગુરુદેવે કેટલા કલાકોના કલાકો સુધી સતત અભ્યાસ કરી શકાય એ માટે બાહ્ય તપ કરેલું, ઉપવાસ કરી અને બેસી જતા કે જેથી કરી અને કોઈ સમય બીજો વેડફાય નહીં, અને સવારથી સાંજ સુધી બેસી જતા, આખો વખત અભ્યાસ કરતા. ઘણા શાસ્ત્રોનો એમણે એવી રીતે અભ્યાસ કર્યો છે. અને સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે એમણે સ્થાનકવાસી સંપ્રદાયના જે શાસ્ત્રો હતા એનો પણ ઘણી વાર અભ્યાસ કર્યો છે. એક એક શાસ્ત્રને કેટલી બધી વાર એમણે વાંચ્યું છે. એટલે ગુરુદેવ કાંઈ એમને એમ કહે છે, ઉપર છલ્લી વાત કરે છે એમ નથી. એમની જે વાત છે એ તુલનાત્મક વાત છે. તુલનાત્મક એટલે કે એમને શ્વેતાંબરના શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો છે અને પછી આવા મહાપુરુષોના શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો છે કે જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યા છે તેવા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો છે. અને પછી કહે છે એટલે એમને કોઈ એવી કોઈ સંપ્રદાયની બુદ્ધિ હતી એમ નથી, પણ જેમ છે તેમ વાત કરવી છે. અહીં કહે છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે. ચલો આપણી વાત ઉપર આવીએ. મૂળ વાત ગુરુદેવ અહીંયા કહે છે આગળ, પછી એ વાત ગુરુદેવે પણ વધારે લંબાવી નથી. ગુરુદેવને કોઈના પ્રત્યે કોઈ જ અન્ય ભાવ હતો જ નહીં, બધા પ્રત્યે એમને કરુણાનો જ ભાવ હતો, એકમાત્ર કરુણાનો ભાવ હતો. અને એ તો હંમેશા એમ જ કહેતા હતા કરી રે આ બિચારા ઊંધી માન્યતામાં એ ભવના ભ્રમણ કરી રહ્યા છે, એ ક્યારે સાચી માન્યતાને સમજે. પોતે પરિવર્તન કરી અને જે કરી રહ્યા હતા એથી એમને એવી કરુણા થતી હતી કરી અમે આ તત્વને પામ્યા, અમે આ વસ્તુને સમજ્યા છીએ, તો બધા જીવો એ જેમ છે તેમ સાચી વાતને સમજે એવા સંપ્રદાયની બુદ્ધિએ ચાલવાથી શું ફેર પડવાનો છે? સંપ્રદાયની બીજી રીતે વિચારણા કરીએ તો આપણે જ્યાં જન્મ્યા હોઈએ એને આપણે સાચું માનીએ એમ કેમ ચાલશે? બધું આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં આપણા વાલીઓ કંઈક કોઈક રીતની માન્યતામાં હોય તો આપણે એ માન્યતા કેમ છે એને જાતે સમજવી પડે, કે સાચી છે કે ખોટી છે એનો આપણે નિર્ધાર કરવો પડે. આપણે કઈ બાપદાદા તરફથી મળેલી બધી જ વસ્તુને સ્વીકારીને ચાલતા નથી. એવું હોત તો આપણે અમેરિકામાં વસ્યા જ ન હોત, તો અમેરિકા આવ્યા જ ન હોત, બાપદાદા પ્રમાણે જ રહ્યા હોત, ત્યાં જ ઇન્ડિયામાં જ રહ્યા હોત, બધા પોતપોતાના બાપદાદાના ધંધામાં જ રહ્યા હોત, પણ એમ તો થયું નથી. એટલે બધી વાત તો કઈ આપણે એ માનતા નથી. આપણે સાચા ખોટાનો નિર્ણય કરીએ છીએ, વિવેક કરીએ છીએ, આગળ વધીએ છીએ, પ્રોગ્રેસ કરીએ છીએ, તો પછી આમાં પણ સંપ્રદાયની બુદ્ધિ પકડવાને બદલે બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને જે જે સાચું જે છે એને ગ્રહણ કરવું, આટલી વાત છે. એમાં કોઈનો વિરોધ થતો નથી. સાચી વાતને ગ્રહણ કરવું એવી અનુમોદના છે, સાચી વાતને ગ્રહણ કરવી એવી અનુમોદના છે. એમાં બીજી વાતનો તો ક્યાં વિચાર જ કરવાનો છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે એવો અજ્ઞાનીનો પક્ષ છે, પણ એ મિથ્યા છે. વાસ્તવમાં જ્ઞાનની જે હીણી દશા થાય છે, એટલે પર્યાયમાં જે હીણી દશા થાય છે, તે પોતાના કારણે થાય છે અને ત્યારે એમાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે. કર્મ નિમિત્ત છે, બસ એટલું જ. કર્મ છે કે નિમિત્ત છે એટલું, પણ એમ નહીં કે એ નિમિત્ત છે એ કાંઈ કરે છે એમ નહીં. જ્ઞાનની જે હીણી દશા પર્યાયમાં છે, તો એવી હીણી દશા જીવ પોતે જ કરે છે, એ જીવનું જ કાર્ય હોય, કેમ કે એ હીણી દશા જીવની છે. પર્યાયમાં જે જ્ઞાનની હીણી દશા છે એ જીવની પોતાની છે, એને પેલું જડ કર્મ છે એ કાંઈ કરી શકે નહીં. જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે એ વખતે હોય તો એ નિમિત્ત છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે જીવને એવી હીણી દશા પર્યાયમાં છે તો તે વખતે એને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, એટલે એવું ઉચિત નિમિત્ત હોય છે. પણ એ નિમિત્ત છે એ કાંઈ કરે છે એમ નહીં. આ વાતને વાસ્તવમાં પણ સારી રીતે સમજવી હોય તો એક વાત હું તમને કહું કે આપણે જે આશ્રવ અને ભાવ આશ્રવ અને ભાવબંધની વાત કરીએ છીએ, એટલે ભાવકર્મ, એ ભાવકર્મ ખરેખર શું છે? કે પૂર્વે કરેલા ભાવને કારણે થયેલા છે. પૂર્વે કરેલા ભાવને કારણે થયેલા છે, એટલે એ તો પહેલા શું કર્યું હતું એ દર્શાવી રહ્યા છે. બીજી રીતે કહીએ તો પહેલા આપણે કેવા ભાવ કર્યા હતા કે જેને કારણે આવા કર્મબંધ થયા, એ દર્શાવનારા છે. એથી કરી અને વર્તમાનમાં આપણે એની સાથે જોડાઈ અને ફરી પાછા વિભાવ ભાવ કરવા, એવું એ ભાવકર્મ પણ દબાણ કરતા નથી. જળકર્મ તો કાંઈ કરતા જ નથી, પણ એવા ભાવકર્મને કારણે પણ એવું કાંઈ જીવને દબાણ આવતું નથી કે એને હવે વિકારી ભાવે થવું, કેમ કે એ તો પૂર્વે કરેલા ભાવ ભાવાશ્રવ અને ભાવબંધ એ છે, એ પૂર્વે કર્યું હતું એ છે. અત્યારે વર્તમાનમાં એ પૂર્વે જે થઈ ગયું છે એની સાથે જોડાવું એ કોઈ ન્યાય નથી. પૂર્વે ભૂલ થઈ છે તો એ ભૂલનું સમર્થન કરવું, એની સાથે જોડાઈ જવું, એને કાંઈ ન્યાય કહેતા નથી. કર્મ બંધાયા એનો અર્થ જ એ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થયો, બહાર આવ્યો, એ ભૂલ કરી, એટલે ભાવ આશ્રવ થયા અને ભાવ કર્મ બંધાયા. આ પૂર્વે થઈ ચૂક્યું છે, હવે એ ભૂલ છે. ભૂલ એટલા માટે છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યો હોત તો એને ભાવ આશ્રવ થયા જ ન હોત અને ભાવ કર્મ બંધાયા જ ન હોત. એટલે પૂર્વે તો ભૂલ થઈ અને એને કારણે ભાવ બંધ પણ થયો, તો પણ વર્તમાનમાં એ ભૂલ સાથે રહેવું કે એનાથી જુદા પડવું એ આપણે નક્કી કરવાનું છે. એ ભૂલની સાથે રહેવું કે જુદા પડવું એ આપણે નક્કી કરવાનું છે. આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે જે જે કર્મ બંધાયા છે એ પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહારમાં રહેવાને કારણે, વિભાવ ભાવે થવાને કારણે, એવા ભાવાશ્રવને કારણે એવા કર્મના બંધ થયા છે, ભાવ કર્મના બંધ થયા. પણ તે છતાંય હવે વર્તમાનમાં આપણે એની સાથે રહેવું કે ન રહેવું એ આપણે નક્કી કરી શકીએ અને ન રહેવા માટે આપણે સમર્થ છીએ. એવા ભાવ કર્મની સાથે ન રહેવા માટે અને આપણા સ્વભાવ તરફ જવા માટે આપણે સક્ષમ છીએ. ભાવ કર્મ છે તો પણ આપણે કઈ એવા ભાવે થવું જ પડે, વિકારી ભાવ કરવો જ પડે એવો અર્થ થતો નથી. એ વાત અહીંયા આ શાસ્ત્રમાં મોટો સમજાવવામાં આવી છે. દ્રવ્ય કર્મની તો વાત જ નથી, કેમ કે દ્રવ્ય કર્મ તો એ ભાવ કર્મના નિમિત્તે બંધાય છે અને દ્રવ્ય કર્મ તો જળ કારમણે પરમાણુ છે, કારમણે રજકણો છે, એનો જથ્થો છે. એ તો એ બંધાયા છે, એ વસ્તુ જ જુદી છે. એટલે એ તો ખરેખર કાંઈ કરતા નથી, એ તો જીવમાં કાંઈ કરતા નથી. પણ ભાવ કર્મ પણ ખરેખર જીવમાં કાંઈ કરતા નથી એ વાત આપણને ગુરુદેવે સમજાવી છે. આ બહુ સૂક્ષ્મ વાત છે, ખૂબ શાંતિથી વિચારવા જેવી આ વાત છે. એટલે અહીંયા કહે છે કે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે એવો અજ્ઞાનીનો પક્ષ છે, પણ એ મિથ્યા છે. વાસ્તવમાં જ્ઞાનની જે હીણી દશા થાય છે, એટલે પર્યાયમાં જે હીણી દશા થાય છે તે પોતાના કારણે થાય છે, અને ત્યારે એમાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય નિમિત્ત માત્ર છે. કર્મ નિમિત્ત છે બસ એટલું, બીજી કોઈ વાત નથી. હવે એ જ રીતે દર્શનાવરણ કર્મની પણ વાત ગુરુદેવ આપણને સમજાવશે. પણ આપણે ફરીથી વિચાર કરવાનો છે કે પૂર્વે જે બંધાયેલા કર્મ છે એ તો પૂર્વે કરેલી ભૂલનું પરિણામ છે. એ શુભ હોય કે અશુભ હોય, પુણ્યનો બંધ હોય કે પાપનો બંધ હોય, પણ એ આત્માથી જુદો પડ્યો, આત્માથી ચ્યુત થયો, સ્વભાવ ભાવને છોડીને બહાર આવ્યો, તેથી એ વખતે એવું થયું અને એવા કર્મ બંધાયા છે. હવે એનું આપણે પુનરાવર્તન કરવું છે, એ જ ભૂલો ફરીથી કરવી છે. એ ભૂલ થઈ છે એની સાથે જ રહેવું છે કે હવે નવી ભૂલો નથી કરવી, એ આપણે વિચારવાનું છે. આ એક નવો દ્રષ્ટિકોણ હું તમને આપું છું કે પૂર્વે થયેલા કર્મો, પૂર્વે જે કંઈ ભાવ થયા એને કારણે જે કર્મ બંધ થયો તો થયો, પણ હવે શું કરવું છે? હવે એ ભૂલની સાથે રહેવું છે, ભૂલની પ્રરૂપણા કરવી છે, ભૂલમાં આગળ વધવું છે, કે ભૂલને છોડી અને ભૂલને સુધારી અને સ્વરૂપ તરફ વળવું છે, એ આપણે નક્કી કરવાનું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન